હરજીભાઈને દર્શન કરાવવાની આજ્ઞા. થોડી વારે ડોક્ટર નાગરદાસભાઈ તથા મણીલાલભાઈને પાસે બોલાવીને પોતે કહેવા લાગ્યા છે, તમે નારાયણપુરમાં હરજીને જોવા જાઓ છો તે હવે કેમ છે? ત્યારે તે કહે, બાપા, મંદવાડ વધતો છે અને મંદવાડ જોતા તો અમને એમ જણાય છે જે એનો દેહ ન રહે. ઔષધ આપીએ છીએ પણ કાંઈ લાગુ થતું નથી. ત્યારે બાપાશ્રી કહે, એ બિચારાને હેત બહુ છે, તેથી એ સૂતો સૂતો મહારાજ તથા સંતોને સંભાળ્યા કરે છે. એને એમ છે જે હું સાજો થઈ જાઉં તો યજ્ઞમાં જઈને સૌના દર્શન કરું. તમે કહો છો પણ એનો દેહ નહીં પડે, બાકી આકરો તાવ છે ને કાંઈ ખવાતું નથી એટલે શરીર સાવ લેવાઈ ગયું છે, તેથી તુરંતમાં શક્તિ ન આવે. પણ એને તમો હિંમત દેજો ને એના ભાઈઓને કહેજો જે તેને માચીમાં બેસાડી અહીં મહારાજના તથા સંત હરિભક્તોના દર્શન કરાવી જાય. પછી ડોક્ટર નાગરદાસભાઈ કહે, બાપા, આપ જો ધારો તો એને જરા વારમાં ઠીક થઈ જાય ને શક્તિ પણ આવે. ત્યારે બાપાશ્રી કહે, એ તો જેમ મહારાજને ગમતું હશે તેમ કરતા હશે, પણ તમે તો હું કહું છું તેમ રામજી તથા લાલજીને કહેજો. પછી બીજે દિવસ બપોરના ડોક્ટર નાગરદાસભાઈ નારાયણપુર ગયા ત્યારે તેમના ભાઈઓને બાપાશ્રીએ કહ્યું હતું તે પ્રમાણે કહેવાથી તેમને માચીમાં બેસાડી દર્શન કરાવવા લાવ્યા. તે વખતે બાપાશ્રીએ તેમના પર હાથ ફેરવી બહુ જ હેત જણાવ્યું અને તેમણે પણ આખો દિવસ સંત હરિભક્તોના દર્શનનો લાભ લીધો. એક દિવસ સવારે કથા ચાલતી થઈ ત્યારે બાપાશ્રીએ પુરાણી કેશવપ્રિય દાસજીને ચંદન ચર્ચિતા કહ્યું છે, પુરાણી મહારાજ, તમે તો ભારે કામ કરી દીધું. તમે મૂર્તિમાં રહ્યા થકા કથા કરો છો તેથી મહારાજ તથા સંત હરિભક્તો સર્વે ઘણા રાજી થાય છે. આ સભામાં મધ્યસ્થ મહારાજ તેજોમય બિરાજે છે ને એ મૂર્તિને ફરતા અનંત મુક્ત બેઠા છે. અનાદિ તો રસબસ ભાવે સુખ લીધા જ કરે છે. સર્વે તેજોમય છે, તેજ જળલ જળલ થાય છે. જેને એવો અલૌકિક ભાવ આવે તે તો દીવાના મસ્તાના થઈ જાય. ક્યાં અનંત કોટી બ્રહ્માંડના પતિ ને ક્યાં પામર જેવા જીવ, આ તો ન બનવાની વાત બની ગઈ છે, એમ કહી સભામાં બેઠા. પછી બપોરની સભામાં સદગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી એ બંને ધ્યાને યુક્ત બેઠા હતા ત્યારે સંતો સામુ જોઈને બાપાશ્રીએ કહ્યું છે, આ અમારા મોટા સંત જુઓ ને, મૂર્તિમાં સદાય ગુલતાન રહે છે. તમો સર્વે આવા થજો. મૂર્તિ વિના બીજે અક્ષરકોટી આદિમાં ક્યાંય ભાગલાગ રાખવો નહીં. આપણે એ એક જ કામ કરવા આવ્યા છીએ. કેટલાકને વ્યવહારમાં ડાપણ ઘણું હોય તેથી મૂર્તિને ભૂલીને કાર્યમાં હણોહણ કરે તો તે શું કમાણા. આપણે તો પુરુષોત્તમ નારાયણના થયા છીએ, માટે એ મૂર્તિનો સદાય કેફ રાખવો. તે વખતે સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી જરા છેટે ઊભા હતા, તેમને બોલાવીને કહ્યું છે, આવો સ્વામી, આ ફેરે સંત હરિભક્તોને ખૂબ સુખિયા કરજો. આ બધાએ હરિભક્તો દરિયા ઉતરી ઉતરીને તમને રાજી કરવા આવ્યા છે. ત્યારે સદગુરુ સ્વામી ઘનશ્યામ જીવનદાસજી કહે, બાપા, ચમકરૂપ તો આપ છો, અમે તો તમારા વાંસે છીએ. તે વખતે બાપાશ્રી સદગુરુ મહાનુભાવાનંદ સ્વામીના ઐશ્વર્ય પ્રતાપ ને મહિમાની વાત કરતા બોલ્યા છે, આ સભા દિવ્ય તેજોમય ને નિર્ગુણ છે ને અતિ અલૌકિક છે. આ સભાના સંકલ્પ ચાલે છે, આ ટાણે કંઈક ન્યાલ થાય છે. આવા સંતની સર્વે ક્રિયા કલ્યાણકારી જાણવી. સભામાં સંતો બેસે છે તે જાણે સૂર્યમુખી કમળના વન ખીલ્યા હોય ને શું, તેમ મૂર્તિ સન્મુખ સૌની નજર હોય છે. આવા મોટા સદગુરુઓ આગળ બેઠા હોય તેથી આ દિવ્ય સભા ચમત્કારી લાગે છે ને શ્રીજી મહારાજ સર્વને અમૃત નજરે હેરે છે. રાત્રે સભા પ્રસંગે બાપાશ્રીએ વાત કરી છે, જીવને માયાના ફેર બહુ ચડી ગયા છે, તેથી જેમ મહારાજ કહે છે તેમ સમજાતું નથી. કેટલાક તો મહારાજને બીજા અવતાર જેવા સમજી બેઠા છે ને કેટલાક અક્ષરાદિકમાં જ અટકી રહે છે, પણ મહારાજ વિના બીજું બધું કાર્ય છે, કારણ વિના આત્યંતિક મોક્ષ ન થાય. આ તો અતિ અગમ વાત, તે મહારાજ તથા મોટાએ સુગમ કરી દીધી છે, તેથી કલ્યાણ સોંગું થયું છે. અનાદિ થકી અનાદિની સ્થિતિ થાય, પણ તે વિના ન થાય, સાધને કરીને કેટલુંક થાય. મૂર્તિમાં તો મહારાજ કેવળ કૃપાએ કરીને રાખે છે, માટે મહાપ્રભુના અનન્ય આશ્રિતને એ મૂર્તિના બળની ખુમારી રાખવી.